మోక్షార్థివి సేవ్యపదారవిందం జితేంద్రియం శ్రేష్టగుణాలయం చ వివేకవైరాగ్య సమాధియుక్తం వందే సదా శ్రీగురు సంతరామం వందే సదా శ్రీగురు సంతరామం. స్వయం పరమాత్మ యోగిరాజ్ అవధూత్ సట్ సట్ సాధన సంపన్న చే శ్రమదం దీక్షా ఉపరతి సాధనో చె એનાથી પરિપૂર્ણ છે. જે મહારાજનું સ્વરૂપ વિવેક અને વૈરાગ્યુક્ત છે, સૌને મોક્ષનો માર્ગ આપનાર છે. પ્રસાદ સ્વરૂપે શરણે આવેલા સૌને મોક્ષ આપવા વાળા છે. અને જે કોઈ શરણે આવે છે, જય મહારાજને ચરણે વંદે છે, પદારવિંદમ, તો અવશ્ય એને પરિપક્વ બનાવી પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. મોક્ષની ઈચ્છા વાળો કોઈ પણ આવે એને મોક્ષનું સ્વરૂપ પણ સમજાવે છે. માનવ મોટે ભાગે સંસારમાં આસક્ત હોય છે અને આસક્તિને કારણે દુઃખી હોય છે. શરણે આવેલાને સૌથી પહેલા સંસાર સમજાવે, સંસારના દુઃખોને સમજાવે, ત્યાર પછી એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ મોક્ષનો માર્ગ પણ ગુરુ મહારાજ બતાવે છે. અને એટલે જ સ્તુતિ કરતા કહ્યું, મોક્ષાર્થી બિહી સેવ્ય, જેને બંધનમાંથી મુક્ત થવું છે, જેને આ જગતમાંથી જીવન મુક્તિ જોઈએ છે. જીવન મુક્તિ એટલે હળવાશથી શાંતિથી જીવવું, ક્યાંય ઉપદ્રવ ન થવો, ક્યાંય રાગદ્વેષ ન કરવો, એ હળવાશથી જીવવું એનું નામ છે મોક્ષ. કોઈ ઉપાધિમાં ન દોડવું, સ્થિરતા મનની, વિચારની, જીવનની સ્થિરતા મળે ને તો એ જીવન મુક્તિ કહેવાય છે. પણ જો મન જ બંધનમાં હોય, તન શરીર બંધનમાં હોય, તો એ કેવી રીતે બહાર નીકળી શકવાનો હતો? સદગુરુનું શરણ, સેવ્ય સદા, સદા સેવ્ય પદારવિંદમ, કે જે હંમેશને માટે ચરણોનું શરણ સ્વીકારી લે છે. અને ચરણનું શરણ સ્વીકાર્યા પછીથી ગુરુ મહારાજ જે સાનિધ્ય આપે, ગુરુ મહારાજ જે કઈ સાધન આપે, એને ખૂબ જ સરસ રીતે એને સ્વીકારો, એને ઝીલો. જે કઈ આપે એ સાધન છે. સાધન સદગુરુનું સાચું મન ચરણે મૂકીને રાચું રે. બસ સાધન આપે જે આપ્યું છે એ જીવનમાં સાચું છે, મોક્ષ મેળવવા માટે, મુક્ત બંધનમાંથી મુક્ત થવા માટે. અને એ સાધન વડે જ હું સુખી રહીશ. તો સાધન, ભજન, જપ, નિત્ય નિયમ, ઉપવાસ, તપ, જે કંઈ આપે એ આપેલા સાધનને આપણું કલ્યાણ કરનાર છે, આપણું શ્રેય કરનાર છે, એમ શ્રદ્ધાપૂર્વક આપણા જીવનની અંદર સદગતિને માટે, મુક્તિને માટે ગુરુ મહારાજનું આપેલું, જય મહારાજનું સાધન એ સાચું છે. અને એ આપે જે કંઈ આપ્યું એનાથી જ મને મોક્ષ મળવાનો છે. મારા બંધનમાંથી મુક્ત કરવા વાળા આપ મારા સદગુરુ છો. આવા સદભાવપૂર્વક ચરણ સેવા. ચરણ સેવાનો અર્થ શું છે? કે એમણે જે માર્ગ બતાવ્યો, એમના જીવનનો જે માર્ગ છે એ માર્ગે આપણે ચાલવું, અને એ છે મોક્ષ, અને એ છે સેવ્ય પદારવિંદમ મોક્ષાર્થી. મોક્ષની ઈચ્છા વાળો હંમેશા ચરણનું સેવન કરે. ચરણનું સેવન એટલા માટે કરવાનું, નિરાભિમાન થવાય કે બસ મારે બીજું કઈ નથી જોઈતું, મારે તો ગુરુ મહારાજ ની સેવા જોઈએ છે, એમના ચરણોની સેવા મળશે ને એટલે હું કૃતાર્થ થઈ ગયો, મને મોક્ષ મળી ગયો. ગુરુના ભક્તો મુક્તિ નવના માગે માગે જન્મો જન્મ અવતાર. કે અવતાર આપજો. લક્ષ્મણદાસજી મહારાજને સ્વીકાર્યા, શરણું લીધું, શરણું મળ્યું, પણ પછીથી કહેવાય એમની સેવાથી ખૂબ પ્રસન્ન થયા. ઘણું ભાવ ભરી સેવા કીધી ત્યારે ગુરુજીએ ઉર્મા લીધી, ધન્ય લક્ષ્મણદાસ બળભાગી તે ગુરુ એણમાં બેઠા. જો આમ ગુરુ વચનથી પરિપૂર્ણ સંપન્ન થાય. ગુરુ વચન એ તો સાધક ને શિષ્ય ને માટે ખજાનો છે. મને આટલું બધું આપ્યું, ગુરુ તરીકે પિતા તરીકે મને ઘણું બધું આપ્યું, અને એ સંપન્નતા વડે, એ સંપન્નતા વડે આપણે સમજણ કેળવવાની. જ્યારે પણ આવું સાચું સાધન આપે ત્યારે એનો સદભાવપૂર્વક સ્વીકાર કરી લેવાનો, અને એ સદભાવપૂર્વક કરેલા સાધનનો સ્વીકાર એ જ આપણો તરણો ઉપાય, એ જ આપણો મોક્ષ. જીવનની અંદર માણસ અનેક વાર બંધનોના નરકમાં ફસાતો હોય અને દર વખતે ગુરુ ભગવાન તરીકે એને બંધનમાંથી મોક્ષ બહાર કાઢતા લે, એને બચાવી લે. તો એ જે ગુરુ મહારાજની જે કૃપા છે એ આપણા માટે સાચું સાધન છે. જીવનમાં સુખી થવાનું સાધન જો કઈ હોય તો ગુરુ મહારાજ જે કઈ આપે એનો પ્રેમથી પ્રસાદ તરીકે સ્વીકાર કરી લો. આ મને આપ્યું છે, આ મારું સાધન છે, ગુરુ મહારાજ કૃપા કરીને આપે, એમને નથી આપતા. અને કૃપા ક્યારે થાય? એની સેવાથી રીજે, એના ભજનથી પણ ગુરુ મહારાજ રીજે, ત્યારે સાધન આપે. લક્ષ્મણદાસજી મહારાજે પણ માગ્યું, શું માગ્યું? શરણ મળ્યા પછી સેવા કરી ગુરુ મહારાજ રીજ્યા છે, અને કહ્યું જો આપને આપવાની ઈચ્છા હોય અને આપ મારી ઉપર પ્રસન્ન હો તો બસ ભક્તિ શ્યામે ભવે ભવે, આપના ચરણોની જન્મો જન્મ ભક્તિ આપજો, બીજું કઈ નથી જોઈતું. ભક્તિ પણ એક ખજાનો છે, પણ એને કોઈ લૂંટી ના શકે. જો કઈક બીજું માગ્યું તો કોઈક ભાગ પડાવશે, કોઈક ચોરી કરશે, કોઈ લૂંટી જશે, કોઈ પડાવી લેશે. પણ ભક્તિનું સાધન એવું છે, ગમે એટલું ખુલ્લું મૂકો ને તો કોઈ ના લૂંટે, ના ચોરી જાય. તમારે વેચવું એટલું વેચો, અને બીજું કઈક માગી લીધું હોત તો હાથવાની કેટલી ચિંતા. જો કોઈક લૂંટી જાય, કોઈક ભાગ પડાવે તો કેટલી મનની અંદર ઘર આપણી ઘરની માલિકની સંપત્તિ વેચવાની હોય, કેટલી ચિંતા થાય છે. જય મહારાજ આપે એવું, એવી સંપન્નતા આપે ને કે એને પોતાને આનંદ થાય. બાર ખુલ્લી મૂકી હોય ને, દરવાજે મૂકેલી જ છે ને, નામ સંકીર્તન ની ભક્તિ, કોઈ ચોરવા આવે છે, વેચાય ખરી, લઈ જાઓ લૂંટો, આપણને મળી એટલી આપણી. તો એ છે ભક્તિનો આનંદ, ભજનનો આનંદ, એનું નામ જ મુક્તિ. જેટલો સમય સત્સંગમાં બેસીએ, ભજનમાં બેસીએ, નિત્ય નિયમમાં બેસીએ, નામ સંકીર્તન કરીએ, જે કઈ સત્કર્મ, એટલો સમય તો પાપ ભૂલાય છે, આપણું મન એનાથી દૂર રહે છે, શાંતિ મળે છે, અને સત્કર્મ કરે છે શાંતિ મળે છે. એટલે આ બધા જ સાધનો એ સુખ અને શાંતિ મેળવવા માટે છે. મહારાજ મુક્ત રીતે પ્રસાદની માફક આપે, લઈ જાઓ જેને જે જોઈએ તે લઈ જાઓ. કોઈ છઠ્ઠીનો કકડો લઈ જાય, કોઈ કંઠી લઈ જાય, કોઈ મહારાજની સેવાની છબી લઈ જાય, કોઈ અનાજે લઈ જાય, કોઈ દવા લઈ જાય, આપે બધાને લો. પણ તમે તમારા જીવનની અંદર જે કઈ સમસ્યાઓ, દુઃખ છે, ભૂખ છે, એનાથી બહાર નીકળો. આ મોક્ષ અપાવનાર છે. ભૌતિક મોક્ષ પણ અપાવે છે, જીવન મુક્તિનો પણ મોક્ષ અપાવે છે, અને પેલો પરમ મોક્ષ જે છે એ પણ અપાવે છે. એટલા બધા સુંદર ભાવો પદ સંગ્રહની અંદર મહારાજે અને જય મહારાજના સંતોએ ગાયા છે, એ બધા એટલા બધા છે, વાત ના પૂછો. આપે સદગુરુ રાય દેહ, દેહ છતાં જેની દશા, દેહ વિનો વર્તાય, તો એટલા બધા ભાવો પદ સંગ્રહની અંદર આપ્યા છે કે આત્માનુભૂતિ થઈ શકે. તો આ બધા જ ભાવોની અંદર આપણી પાસે શ્રદ્ધાથી કેટલું પ્રાપ્ત થાય છે જોવાનું. દેહાતીત અકળ ગતિ આપે સદગુરુ રા. મહારાજ મોક્ષ આપે છે દેહાતીત, આ શરીર હોવા છતાં એનાથી પર. અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ, પંડ છતે પર બ્રહ્મ સુરતી જઈને સમાય, હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પ્રીછાય. એ મોક્ષ પૂર્ણ પદ એટલે આત્મપદ છે. શ્વાસો શ્વાસ સ્મરણ કરજો એમ કહ્યું. અને દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, છે શરીરમાં છતાં શરીર ભાવ છોડાવી દે, એવી અકળ ગતિ જેને કહેવાય, એ માત્ર ગુરુ મહારાજ મોક્ષના માર્ગ માટે આપશે. અહીંયા આપણે સ્તુતિ કરીને મોક્ષાર્થી સેવ્ય પદારવિંદમ, ચરણોમાં બેસીને સમર્પિત થઈને માગે. મારે મોક્ષ જોઈએ છે, વ્યવહારિક મોક્ષ પણ જોઈએ છે, શરીરનો મોક્ષ પણ જોઈએ છે, અને શરીર પછીનો મૃત્યુનો મોક્ષ પણ જોઈએ છે. દેહાતીત અકળ ગતિ આપે સદગુરુરા, છતાં શરીરે દેહ નથી, અને એ ગતિ ગુરુ મહારાજ આપે છે. દેહાતીત એટલે આ શરીર નથી, પણ શરીર વગર જે છું તે હું છું, એનું નામ દેહાતીત. અને એ ન કળી શકાય, ન સમજી શકાય એવી ગતિ આપે. તો મોક્ષનો અર્થ માત્ર મૃત્યુ નથી. જય મહારાજ માત્ર મૃત્યુને જ મોક્ષ નથી ગણતા. તમે દેહી છતાં વિદેહી થયા, તમે ભેદભવા અર્થ સર્વે લયા, મુકુંદને મળતા મૌન ગ્રહ્યા. એ જે શરીર ભાવ સંપૂર્ણ છૂટી જાય, શરીર છૂટે એમ નહીં, શરીર ભાવ છૂટી જવો જોઈએ. કે જેમ માણસનો સ્વભાવ જુદો જુદો હોય, અને ખોટો સ્વભાવ તો છોડી દેવાય, એ સ્વભાવ કહેવાય, એમ દેહ ભાવ છોડી દેવાનો, શરીર ભાવ છોડી દેવાનો, કે હું શરીર છું એમ નહીં, શરીર તો ક્ષણભંગુર છે, નાશવંત છે, ક્યારે કયે સમયે શું થશે એ કોઈ નહીં, સહેજ પણ એની સમજ નથી. તો જીવન મુક્તિ માટે કહ્યું, દેહી છતાં વિદેહી થયા, સ્વયં આ સ્વરૂપ વાળા છે જ. એટલે આત્મભાવે પોતે પણ પોતાના નિજ સ્વરૂપમાં છે, છતે શરીરે પણ શરીર નથી, એને ઉચ્ચ દશા કહેવાય, એને મોક્ષની ગતિ કહેવાય. પણ એ પણ ક્યારે, સેવ્ય પદારવિંદમ, એમને શરણાગતેભ્ય, એમને શરણે ગયો હોય ને એને પાછો ના કર, જેવો આવ્યો છું એવો આવો, જેવો છું એવો તું આવો. પણ ભગવાનને શરણે, ગુરુ મહારાજને શરણે પહોંચી જાઓ, બસ જોઈએ છે આટલું જ. પણ એથી વિશેષ પછી સંકલ્પ વિકલ્પ પણ ના કરવો. ગુરુ મહારાજ આપે છે ને, મુક્તિનો માર્ગ બતાવે છે ને, અને એનાથી આપણું કલ્યાણ જ થવાનું છે ને. તો એ દ્રઢતા આપણે પોતે કેળવવી પડે. મોક્ષાર્થી ભી, જે મોક્ષની ઈચ્છા રાખવા વાળો છે તે, મોક્ષની ઈચ્છા જે જિજ્ઞાસુ હશે ને એ જ સ્વીકારશે, એને જ ઈચ્છા થશે કે મારે મોક્ષ જોઈએ છે. પણ કયો મોક્ષ? જીવન મુક્તિનો, સંસારના વ્યવહારના બંધનનો. બંધનો કરીએ, સંસારના બધા જ કામ કરીએ, પણ એની અંદર બંધન નહીં, મુક્તિ. જે કઈ કરીએ આત્માનંદ માટે, આત્મસંતોષ માટે, પોતાના સ્વાર્થ માટે નહીં, પણ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ રીતે સેવા કરવી એ પણ જીવન મુક્તિનો આનંદ છે. એમાં સ્વાર્થ નથી. આપણે જે કઈ જેવું થયું અને જેને મળ્યું એના માટે આપણને સંતોષ હોવો જોઈએ. તો એ જીવન મુક્તિનો આનંદ પછી નિસ્વાર્થ ભાવે કર્યા કરે. જેને પોતાના સ્વરૂપની અંદર જ ખૂબ સારી દ્રઢતા છે ને, એ કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરે, અને પ્રવૃત્તિ કરશે ને તો પણ મોક્ષ ભાવથી, એમાં કોઈ પણ બંધન નહીં, સરળતાથી, એમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. મોક્ષાર્થી ભી, મોક્ષ ની ઈચ્છા વાળો કોણ હોય ને કેવો હોય, તેના માટે બહુ સ્પષ્ટ કરી દીધું કે જે કોઈ સાધક છે મોક્ષની ઈચ્છા વાળો, એને કોઈ પણ જાતની ઈચ્છા નહીં રાખવાની. એ કશું જ નથી કરતો, છતાં બધું જ કરે છે, કઈ ના કરે ને, અને એકલો બેસી જાય તો પણ એ જગતનું કલ્યાણ કરી રહ્યો છે, એના પોતાના આત્મબળથી, એના સાધન ભજનથી. એટલે જે કઈ એના જીવનની અંદર નિરાતે બેસી રહે તે માત્ર આળસુ નથી, પણ એના વડે એને, એનો આશ્રય સમગ્ર વિશ્વને છે, કશું નથી કરતો છતાંય. અને એ જે કઈ કરે છે એ મોક્ષને હિત માટે છે, સૌનો મોક્ષ થાય, સૌને મુક્તિ મળે અશાંતિમાંથી, દુઃખમાંથી, ક્લેશમાંથી. અને એના માટે એક જ, સેવ્ય પદારવિંદમ, બસ માત્ર ચરણોની સેવા કરો. આપના ચરણો સેવ્ય છે, દરેક સાધક ભક્તને આપના એ ચરણની અંદર શ્રદ્ધા વિશ્વાસ, અને એનું જ સેવન કરવાથી અવશ્ય એને મુક્તિ મળશે, કારણ ત્યાં ગાડી કોઈ સ્વાર્થ નથી. એના માટે કહ્યું કે જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ. જો આપણે સંબોધન સ્તુતિ કરીએ છીએ કે જય મહારાજનું સ્વરૂપ કેવું છે, જય મહારાજ સ્વયં વિગ્રહમાં કેવા છે, તો કે જીતેન્દ્રિયમ, બધી જ પ્રકારની સફળતા જેને પ્રાપ્ત કરી છે એનું નામ જીતેન્દ્રિય. કઈ પણ બાકી ન હોય, સંપૂર્ણ રીતે પરિપૂર્ણ રીતે બધી જ સફળતાઓ જીવનમાં મેળવી લીધી, ત્યારે સફળતાનું સફળતા એનાથી દૂર જઈ જ ના શકે, એટલા માટે કહ્યું જીતેન્દ્રિય. પછી તો જીભ પણ સંભાળીને ઉપયોગ કરવો પડે, એનું નામ જીતેન્દ્રિય. આંખમાં દ્રષ્ટિનો પણ વિવેકથી ઉપયોગ કરવો પડે, એનું નામ જીતેન્દ્રિય. વધારે સ્વાદિષ્ટ અને વધારે ખાઈ લઈએ એ પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય નથી મેળવી શક્યો, એ હારેલો જ છે. અને જગતની વસ્તુથી જે હારે એ ઇન્દ્રિયો ઉપર કેવી રીતે વિજય મેળવી શકે? આપણે જે મહારાજને સ્તુતિ કરતા કરતા સંબોધન એમને કરીએ છીએ, સ્તુતિ કરતા આપ જીતેન્દ્રિય છો, જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ ચ, સારામાં સારા સદગુણોના શ્રેષ્ઠ સદગુણોનો ભંડાર છો આપ. ગુણ આલયમ, જેમ ભોજનાલય વાંચનાલય, એમ શ્રેષ્ઠ ગુણાલયમ, સારામાં સારા સદગુણોનો ઊંચામાં ઊંચ મોટો ભંડાર, એનું નામ છે શ્રેષ્ઠ ગુણાલયમ વિદ્યાલયમ, એમ ગુણાલયમ અખૂટ ભંડાર. અને એ ભંડારથી એમને પોતે સ્વયં જીતેન્દ્રિય છે. જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ, જેણે ઇન્દ્રિયોના રાજાઓને જીતી લીધા છે. ઇન્દ્ર ઇન્દ્રિયો અને એને શ્રેષ્ઠ બનાવી દીધી, સામાન્ય નહીં. અને જેણે એક વસ્તુ જીતી લીધી એ બધું જીતી ગયો છે. જીતે રસે જીતમ જગત, જીતેન્દ્રિયમ છે એટલે સૌથી પહેલા જીભની ઉપર નિયંત્રણ આવવું જોઈએ. બોલવામાં અને ખાવામાં તો કહ્યું જીતે રસે જીતમ જગત, જેણે રસના જીભ જીતી લીધી એને પોતાના જીવન ઉપર બધો જ વિજય મેળવી લીધો. પણ જે જેણે પોતાના જીભ ઉપર જ કાબુ નથી, એ બીજા ઉપર કેવી રીતે કાબુ રાખી શકવાનો? જીતેન્દ્રિયમ નો અર્થ એ થયો. અને એની અંદર પણ જો બધી જ ઇન્દ્રિયો આંખ નાક કાનને જીતવા હોય ને, તો સૌથી પહેલા જીભને જીતો, તો પણ તમારો મોક્ષ થઈ જશે. પણ જીભને જ ના જીતી હોય, ખૂબ ખાધા કર્યું હોય, શરીર બગાડ્યું હોય, રોગો ભરી દીધા હોય, પછી આખું શરીર ક્યાંથી, તમારી આખા શરીર ઉપર તમે ક્યાંથી વિજય મેળવી શકવાનો છો? જીતે રસે જીતમ જગત, જીભને બહુ સ્વાદ નહીં કરાવવાના. જીભના સ્વાદ એટલા બધા નકામા છે, રોગી કરશે અને દુખી કરશે. એટલે રસનાને જીતવો. અંજણે રસના એટલે પેલી રસના નહીં, આ જીભ એને રસના કહે છે. એટલે બોલવાની અંદર પણ જીત મેળવવી પડે. બોલવાની અંદર પણ જો વધારે પડતું બોલવા માંડો, એક આગું પાછું બોલો, તો પણ કેટલી મુશ્કેલીઓ આવી પડે. એટલે વાણી, સ્વાદ અને વાદ એ બે જ માણસને દુખી કરે છે, જીભના સ્વાદ અને જીભના વાદ વિવાદ. સ્વાદ ને વાદ થી જ માણસ દુખી પણ થાય. એટલે સૌથી પહેલું સાચવવાનું આપણી જીભ, બોલવાની અંદર અને ખાવામાં. જીતેન્દ્રિયમ, સાત્વિક અને મિતાહાર હોવો જોઈએ. સાત્વિક, સાત્વિક એટલે આપણા ઘરની અંદર પવિત્રતાથી બનાવેલી ભોજન રસોઈ હોય એનું નામ સાત્વિક. ઘરની બહાર કશું તમને સાત્વિક નહીં મળે, અને ઘરની બહારનું ખાવાની ઈચ્છા થશે તો જીભ તમારી તમારા કાબુમાં નહીં રહે, અને જીભ કાબુમાં ના રહે એટલે પછી આખા શરીરમાં કશું કાબુમાં ના રહે, આપણા નિયંત્રણમાં રહે જ નહીં. બનાવનારના જેવા વિચારો હશે, જેવી વાતો કરતા, જેવા વિચારો કરતા કરતા બનાવ્યું છે, એ ખાનારની ઉપર અસર કરશે. એટલે સૌથી પહેલા જીતેન્દ્રિયમ ની અંદર પણ જીભ ઉપર સૌથી પહેલો વિજય મેળવવાનો. પરમાત્મા જય મહારાજ નું સ્વરૂપ તો જીતેન્દ્રિય છે જ, સંયમી છે જ, એમને કશું નથી શોધવા જવાનું, પણ એમને શોધતા શોધતા જે આવે છે અને જેને ઈચ્છા છે કે લાવ મારે સંયમી થવું છે, મારે જીતેન્દ્રિય બનવું છે, એ શોધીને આવીને એમના ચરણમાં બેસશે. આમ જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ છે કહ્યું. ઘણા બધા શ્રેષ્ઠ ગુણો નો આપો ભંડાર છો એવા ભાવથી ઉપાસીને જય મહારાજને વંદન કર્યા છે. વંદે સદા શ્રી ગુરુ સંતરામમ.